દસમીને દિવસે કૈકેયીને ત્યાં બે બાળકનો જન્મ થયો, એકાદશીના દિવસે સુમિત્રાજીને ત્યાં એક બાળકનો જન્મ થયો. કેટલાક રામાયણમાં વર્ણન છે કે સુમિત્રાજીને બે બાળક થયા છે, લક્ષ્મણ અને શત્રુઘ્ન. કેટલાક રામાયણમાં ભરત અને શત્રુઘ્ન કૈકેયીના બે બાળકો તરીકે વર્ણવ્યા છે. કલ્પભેદ કાળભેદથી આ ભેદ આવ્યો છે. આમ દશરથ મહારાજને ત્યાં ચાર પુત્રો જન્મ્યા. વશિષ્ઠ આદિ ઋષિઓ ત્યાં આવ્યા અને બાળકોનું નામકરણ કર્યું. નામકરણ એ ધાર્મિક વિધિ છે. સનાતન ધર્મમાં 16 સંસ્કાર છે. સંસ્કાર જીવનને શુદ્ધ કરવા માટે છે. પાણીને ગારીએ છીએ એ પાણીનો સંસ્કાર છે. માના પેટમાં બાળક આવે તે દિવસથી એને સંસ્કાર આપજો. પેટમાં બાળક આવે ત્યારે દંપતી સંયમ રાખે, સત્કર્મ કરે, તેની અસર બાળક ઉપર થાય છે. જાતકર્મ નામકરણ આદિ સંસ્કાર છે. વશિષ્ઠજીએ કહ્યું, કૌશલ્યાજીનો પુત્ર સર્વને આનંદ આપનારો છે. સર્વને જે આનંદ આપે છે, સર્વને જે રમાડે છે તેને રામ કહે છે. રમંતે યોગીનો યસ્મિન ઇતિ રામઃ રમણાદ્રામ ઇત્યપિ. લક્ષ્મણજીમાં બધા જ દિવ્ય લક્ષણો ભેગા થયા છે. લક્ષ્મણજી સર્વ લક્ષણ સંપન્ન છે, તેથી તેમનું નામ લક્ષ્મણ. બર્ણાદ ભરતો નામ લક્ષ્મણમ લક્ષણાનિવતમ શત્રુઘ્નમ શત્રુહંત હંતારમેવમ ગુરુર્ભાષત. ગુરુજીએ કહ્યું, શ્રી રામ પ્રેમથી જે જગતને ભરી દે છે એનું નામ ભરત છે. ભરત એ શ્રીરામ પ્રેમની મૂર્તિ છે અને જે શત્રુઓનો વિનાશ કરે એ શત્રુઘ્ન. ચારેય બાળકોનું નામકરણ થયું. પરમ આનંદ થયો. શ્રીરામજીનું નામ સુંદર છે. શ્રી કૃષ્ણ લીલા અતિ સુંદર છે. શ્રી રામચંદ્રજીનું નામ અતિ સુંદર છે. શ્રી કૃષ્ણની લીલા અતિ મધુર છે. શ્રી કૃષ્ણની લીલામાં સર્વને આનંદ મળે છે. શ્રી રામજીની એ તે લીલા મધુર તો છે, પણ રામજીનું નામ અતિ મધુર છે. શ્રી રામ નામનો મહિમા બહુ વર્ણવ્યો છે. પરબ્રહ્મા જ્યોતિર્મય નામ ઉપાસ્યમ મુમુક્ષુભિઃ. રામ નામ જપેનેવ દેવતા દર્શનમ કરોતિ. રામ નામ જપાદેવ મુક્તિ ભવતિ. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે. સહસ્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને. ભર્જનમ બહુબોજાનામ અર્જનમ સુખસંપદામ તર્જનમ યમદૂતાનામ રામ રામેતિ ગર્જનમ. તેથી ભગવાન શંકર પાર્વતી માને કહે છે કે હે દેવેશ્રી, રામ નામથી અધિક આ જગતમાં જપ કરવા યોગ્ય કશું જ નથી. રામ એ બે અક્ષરનો મંત્ર સાત કોટી મંત્રોથી પણ શ્રેષ્ઠ છે. રામ નામના જે જપ કરે છે તેના સર્વ પાપો ભરી જાય છે, તેનો ભવ રોગ ટરી જાય છે. માટે દેવી તમે પણ હંમેશા રામ નામનું વ્રતણ કર્યા કરો. નરામ દધિકમ કિંચિત પઠનમ જગત જગતી તલે રામેતી અક્ષરો મંત્રો મંત્રકોટિ શતા અધિકઃ તસ્માત્ તત્વમપી દેવેશી राम नाम सदा वदह, राम नाम जपे धौ वै मुच्यते शर्वकिली वशै। राम नामनो महिमा संतोए भक्तोए बहु गायो छे, मीराबाईए अनेक सुंदर पद रच्या छे, तुलसीदास महाराजे पण राम नामनो महिमा घणो वर्णव्यो छे। यद्यपि प्रभु के नाम अनेका, श्रुति कह अधिक एकते एका, राम सकल नामन ह ते अधिका, होऊ नाथ अद खग गन बधिका। श्री राम नो भजन कीर्तन करता, श्री राम ने धुन मचावता, मन डोली उठे छे, हयु आनंद थी विभोर बने छे। प्रेम मुदित मन से कहो राम 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 राम, श्री राम 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 राम, श्री राम राम राम। पाप कटे दुख मिटे लेत राम नाम, भव समुद्र सुखद नाव एक राम राम नाम। श्री राम राम राम, श्री राम राम राम। परम शांति सुख निधान दिव्य राम नाम, निराधार को आधार एक राम नाम, श्री राम राम राम। परम गोप्य परम इष्ट मंत्र राम नाम, संत हृदय सदा बसल एक राम नाम, श्री राम राम राम। महादेव सतत जपत दिव्य राम नाम, काशी मरत मुक्ति करत कहत राम नाम, श्री राम राम राम। माता पिता बंधु सखा सभी राम नाम, भक्त जनन जीवन धन एक राम नाम, श्री राम राम राम। श्री राम नाम अति मधुर छे, श्री राम नाम मा एक पण जोड़ाक्षर नथी, त्यारे कृष्ण नाम मा एक पण सरल अक्षर नथी, बन्ने जोड़ाक्षर छे, क्रु अरे अश्न बन्ने जोड़ाक्षर होय, बोलता कई परिश्रम थाय छे। केटलाक लोको कृष्ण कृष्ण कहे छे ए ठीक छे, पण व्याकरण प्रमाणे एनो उच्चार कृष्ण थाय छे, कृष्ण नहीं। रामजी नी बाल लीला दिव्य छे, रामजी नी बाल लीला मा पण मर्यादा छे, मर्यादा पुरुषोत्तम नी प्रत्येक लीला मा मर्यादा देखाय छे। लक्ष्मण भरत साथे रघुनाथ जी कौशल्यामाना आंगणे रमे छे, घूटणीए चाले छे। कौशल्याजीना राजमहेलमां श्रीराम परमात्मा થઈને રમ્યા નથી, બાળક થઈને રમ્યા છે। એક વખત એક ઠેકાણે રામજીને રત્નમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું, તે જોઈ રામજીને બહુ આનંદ થયો। તેમને એમ લાગ્યું કે આ કોઈ સુંદર બાળક અંદર બેઠો છે। રઘુનાથજીએ એને પકડવા ગયા, પણ પ્રતિબિંબ હાથમાં શી રીતે આવે, પ્રતિબિંબનો બાળક હાથમાં આવ્યો નહીં, તે રામજી રડવા લાગ્યા। કૌશલ્યામાં દોડતા આવ્યા, તેમણે રામલલ્લાને ઉચકી લીધા અને પૂછવા લાગ્યા, બેટા કેમ રડે છે, તારે શું જોઈએ છે? રામજીએ કહ્યું, માં પેલો બાળક અંદર બેઠો છે ને, તેને મારે મળવું છે। કૌશલ્યામાં કહે, બેટા અંદર કોઈ બાળક નથી, એ તો તારું જ પ્રતિબિંબ દેખાય છે, થોડો વિચાર કરો। પ્રતિબિંબને જોતા પરમાત્માને પણ મોહ થયો, પોતાનું પ્રતિબિંબ જોઈને ભગવાનને એવી ઈચ્છા થઈ કે આ બહુ સુંદર છે, એને હું મળું, એની સાથે હું રમું। પ્રતિબિંબના સૌંદર્યએ પ્રભુને પણ મોહિત કર્યા, પ્રભુનું પ્રતિબિંબ આવું સુંદર છે તો બિંબ કેવું હશે, પ્રતિબિંબ કરતા બિંબ અતિ સુંદર હોય છે. વૈષ્ણવ તો ભાગ્યશાળી છે કે પ્રત્યક્ષ પરમાત્માના સ્વરૂપને જુએ છે. ઠાકોરજીને પોતાનું સ્વરૂપ જોવાની ઈચ્છા થાય તો પણ જોઈ શકે નહીં, પોતે પોતાનું સ્વરૂપ કેવી રીતે જુએ? ભગવાન તો દર્પણમાં પોતાના પ્રતિબિંબને જુએ છે, સ્વયં પરમાત્મા પ્રતિબિંબને નિહારે છે ત્યારે વૈષ્ણવ બિંબના દર્શન કરે છે. કૌશલ્યાજીએ રામચંદ્રજીને સમજાવીને છાના રાખ્યા. કૌશલ્યામાં રોજ નવા નવા ઉત્સવ કરતા એકવાર કૌશલ્યાજીએ રામચંદ્રજીને માંગલિક સ્નાન કરાવીને સુંદર શૃંગાર કર્યો. રામલલ્લાનું શ્રી અંગ માખણ કરતાં કોમર હતું, મેઘના જેવું શ્યામ હતું, આંખ હતી સુંદર હતી, માએ સુંદર પીરું જબલું પહેરાવ્યું, વાળ ઓર્યા, આંખમાં કાજર આંજ્યું, કપાળે સુંદર તિલક કર્યું. રામલલ્લાને કોઈની નજર ન લાગે તેથી સુવર્ણ મઢ્યા વાઘના નખ ધારણ કરાવ્યા. પછી કૌશલ્યામાં રામચંદ્રજીને હૃદયનો પ્રેમરસ અર્પણ કરવા લાગ્યા. સ્તનપાન કરાવ્યા પછી તેમણે રામજીને પારણામાં શયન કરાવ્યું. બાળક શ્રી રામ શયન કરી ગયા. તે પછી કૌશલ્યાજી શ્રી લક્ષ્મીનારાયણજીની સેવામાં બેઠા. કૌશલ્યાજીના રાજમહેલમાં શ્રી લક્ષ્મીનારાયણની સેવા હતી. માતાજી સેવા જાતે કરતા હતા. રામાયણમાં એવું લખ્યું છે, ભગવાન તમને ખૂબ સંપત્તિ આપે ત્યારે તમે બીજા કામ કરવા માટે ભલે નોકરો રાખો, પણ ઠાકોરજીની સેવામાં કોઈ નોકર રાખશો નહીં. હંમેશા એવું અનુસંધાન રાખો કે હું મારા ભગવાનનો નોકર છું. તમારા ઠાકોરજીની સેવા બીજું કોઈ કરે અને તમને એ ગમે તો માનજો કે તમે વૈષ્ણવ નથી. લોકો પૈસા માટે પરસેવો પાડે છે પણ ઠાકોરજી માટે પાડવા તૈયાર નથી. લોકો પૈસા માટે શરીર ઘસે છે પણ ઠાકોરજી માટેનું ચંદન ઘસતા તેમને પરિશ્રમ થાય છે. તે ચંદન ઘસવાની સેવા બીજાને આપે છે. ઠાકોરજી માટે શરીર ઘસાવો, ઠાકોરજીની સેવા જાતે કરો. કેટલાક ડાયા હોય છે, તે એમ કહે છે કે મારા ઘરમાંથી છે તે સેવા કરે છે. અરે, તે સેવાનું ફળ ઘરવાળીને મળશે, તેમાં તમને શો લાભ? જે સેવા કરે છે તેને જ સેવાનું ફળ પ્રાપ્ત થાય છે. પત્ની સેવા કરે તેનું ફળ પતિને મળતું નથી. રામાયણમાં તો લખ્યું છે કે કૌશલ્યામાં પરમાત્માને માટે રસોઈ જાતે કરે છે. કૌશલ્યાજી મહારાણી છે, ઘરમાં અનેક દાસ દાસીઓ છે, પણ કોઈ નોકર સામગ્રી બનાવે તે પ્રભુને અર્પણ કરતા નથી. કૌશલ્યામાંની એવી નિષ્ઠા છે કે મારા ઠાકોરજી આરોગવાના છે, મારા ભગવાનને માટે હું સામગ્રી બનાવીશ. તે જાતે સામગ્રી બનાવે છે. પરમાત્માને માટે રસોઈ કરે એ ભક્તિ છે. ઘરના લોકોને માટે રસોઈ કરે એ વ્યવહાર છે. અને પોતાને જ માટે રાંધીને ખાય તે પાપ છે. આવું શાસ્ત્રમાં લખ્યું છે. રસોઈ કરતી વખતે મનમાં પરમાત્માનું સ્મરણ રાખો. મારા ઠાકોરજી માટે રસોઈ બનાવું છું એવો ભાવ રાખો. તમે રસોઈ કરો છો ત્યારે તમારા મનમાં કેવા ભાવ હોય છે? રસોઈ કરનારા વિચારો સૂક્ષ્મ રૂપે અન્નમાં આવે છે. રસોઈ કરતી વખતે મનમાં સારા વિચારો હશે તો તે ખાનારના મનને સુધારશે અને ખરાબ વિચારો હશે તો ખાનારનું મન બગાડશે. રસોઈ કરતા મનમાં જો ફિલ્મનું કોઈ ગીત ગુંજન હશે તો કામના પરમાણુઓ રસોઈમાં પણ આવશે. રસોઈ કરતી વખતે શૃંગારના ગીત ગાવાથી તે સંસ્કાર રસોઈમાં જાય છે. રસોઈ કરતા પ્રભુના ભજન ગાઓ, ભક્તિના ગીતો ગાવો તો રસોઈ જમનારનું મન શુદ્ધ થશે. આજકાલની માતાઓને તો રસોઈ કરવાનો જ કંટારો આવે છે. તે બજારમાંથી ગાંઠિયા ભૂસું કંઈક મંગાવી લે છે અને તેનાથી ચલાવી લે છે. બજારનું ભૂસું બહુ ખાય અને એટલે એમના મગજમાં પણ ભૂસું જ ભરાય. બુદ્ધિ બગડે, બજારનું ખાવાનું કદાચ સ્વચ્છ હશે પણ શુદ્ધ હોતું નથી, પવિત્ર હોતું નથી. તે મનને બગાડે છે. પણ આજકાલ લોકો અથાણું ન બગડે એની કાળજી રાખે છે, કપડાં ન બગડે એનું ધ્યાન રાખે છે, પણ મન બુદ્ધિ ન બગડે તે માટે કાળજી કોઈ લેતા નથી. શાસ્ત્રમાં એવું લખ્યું છે, પતિની બુદ્ધિ સુધારવી એ પત્નીના હાથની વાત છે. પત્ની અતિશય પવિત્રતાથી પરમાત્માને માટે સામગ્રી બનાવે, પ્રભુને ભોગ ધરે અને એ પ્રસાદી અન્ન પતિદેવને ખવડાવે તો 6 મહિના પછી એની બુદ્ધિ ધીરે ધીરે સુધરવા લાગે છે. પવિત્ર અન્ન પેટમાં જાય તો બુદ્ધિ સુધરવી જ જોઈએ. મનને સુધારે છે કે મનને બગાડે છે? અન્ન અન્નમાંથી જ મન બને છે. મલ સ્થવિષ્ટો ભાગઃ શ્યાન મધ્યમો માસાંતામ વ્રજેત. મન કનિષ્ઠો ભાગઃ સ્યાત તસ્માદત્ર ત્રયમ નમઃ. અન્નના સ્થૂળ ભાગમાંથી મર બને છે, મધ્ય ભાગમાંથી માંસ બને છે અને સૂક્ષ્મ ભાગમાંથી મન બને છે. તસ્માદ ત્રમયમ મનઃ. મન અન્નમાંથી બને છે. રસોઈ કરો ત્યારે ખૂબ પવિત્રતા રાખો. ઘણી સુધરેલી બહેનો નાતા પહેલાં કુકર ચડાવી દે છે. સ્નાન કર્યા પહેલાં રસોઈ કરે એ સુધર્યા કહેવાય? રસોઈ સ્નાન કરી પવિત્ર થઈને કરો. રસોઈ કરતા પરમાત્માનું સ્મરણ કરો. પવિત્રતાથી રસોઈ કરશો તો જમનારનું કલ્યાણ થશે. ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે. બીજા કામ કરવા માટે ભલે નોકર રાખો પણ ઠાકોરજીની સેવામાં નોકર રાખશો નહીં. તમે પોતે જ ઠાકોરજીની સેવા કરો. કૌશલ્યાજી લક્ષ્મીનારાયણની સેવા કરવા લાગ્યા. પરમાત્માનો શૃંગાર કર્યો, ઠાકોરજીની સન્મુખ સામગ્રી પધરાવી ભગવાનને પ્રાર્થના કરી કે હે નાથ, હવે તમે આવો. થોડી સામગ્રી રસોડામાં રહી ગયેલી તે લેવા માટે કૌશલ્યાજી અંદર ગયા. પ્રભુએ ત્યારે લીલા કરી, નારાયણના સિંહાસન ઉપર બાળક શ્રી રામ બિરાજ્યા અને ધીરે ધીરે આરોગવા લાગ્યા. કૌશલ્યાજી બહાર આવ્યા અને આ જોઈને આશ્ચર્ય પામ્યા કે આ શું, મારો રામ અહીં બેસી ગયો છે? તે તો પારણામાં શયન કરી ગયો હતો ને. માતાજી દોડતા ગયા અને જોયું તો શ્રી રામ પારણામાં પણ સુતેલા હતા. એક સ્વરૂપે પારણામાં પડેલા હતા અને એક સ્વરૂપે નારાયણના સિંહાસન પર બિરાજ્યા હતા, પ્રત્યક્ષ આરોગતા હતા. જ્યાં અતિશય પ્રેમ હોય ત્યાં ભગવાન પ્રત્યક્ષ આરોગે છે. જ્યારે સાધારણ પ્રેમ હોય ત્યાં પરમાત્મા રસરૂપે આવે છે. કૌશલ્યાજીની બહુ નિષ્ઠા હતી. તેથી પરમાત્મા પ્રત્યક્ષ આરોગતા હતા. કૌશલ્યાજી ગભરાયા કે આ બેમાં કયો રામ સાચો? પારણામાં છે તે રામ ખરો કે સિંહાસનમાં છે તે ખરો? પ્રભુએ ગાલમાં સ્મિત હાસ્ય કર્યું. કૌશલ્યાજીને અતિશય આનંદ થયો. પ્રભુએ 12 સ્વરૂપ અંતર ધ્યાન કર્યું. કૌશલ્યાજીએ ચતુર્ભુજ નારાયણના દર્શન કર્યા. પરવારમાં તો ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન થઈ ગયું, 12 સ્વરૂપ પ્રત્યક્ષ થયું. પ્રભુ પારણામાં શયન કરી રહ્યા હતા. પ્રભુને સ્વજન મોહિક માયાથી કૌશલ્યાજીમાં પુનઃ વાત્સલ્ય ભાવ દઢ થયો. કૌશલ્યાજી વિચારવા લાગ્યા, ના ના, એવું કાંઈ નથી, મારો રામ તો પારણામાં જ સુતેલો છે. એ તો હું રામનું સતત ચિંતન કરું છું ને, તેથી સિંહાસનમાં મને મારો રામ દેખાય છે. કેટલાક રામાયણમાં વર્ણન આવે છે કે લક્ષ્મણ અને શત્રુઘ્ન નાના હતા ત્યારે બહુ રડ્યા, આખી રાત રડતા. સુમિત્રા માને ડર લાગ્યો કે બાળકોને નજર લાગી છે. વશિષ્ઠજીને બોલાવ્યા. વશિષ્ઠજીએ આંખો બંધ કરી જોયું, પછી કહ્યું, આ બાળકોને નજર લાગી નથી, પણ તમે આજથી લક્ષ્મણને રામના પારણામાં સુવાડો અને શત્રુઘ્નને ભરતના પારણામાં સુવાડો. લક્ષ્મણજીને જ્યાં રામજીના પારણામાં સુવાડ્યા પછી લક્ષ્મણજી શાંત થઈ ગયા. સુમિત્રાજીને ખાતરી થઈ કે આ બાળકનો રામ સાથે સંબંધ છે. લક્ષ્મણજી શબ્દ બ્રહ્માનું સ્વરૂપ છે. જ્યાં શબ્દ બ્રહ્મા છે ત્યાં પરબ્રહ્મા છે. શત્રુઘ્નજી ભરતજીના સેવક થયા છે. ધીરે ધીરે ચારેય ભાઈ મોટા થવા લાગ્યા. દશરથ મહારાજનો એવો નિયમ હતો કે રામજીને સાથે લઈને ભોજન કરવા બેસવું. એકવાર એવું થયું કે દશરથ મહારાજ જમવા પધાર્યા. રામજીને તેમણે સાથે જમવા માટે બોલાવ્યા, પણ રામજી રમતમાં એવા તલ્લીન હતા કે આવ્યા નહીં. કૌશલ્યામાં તેમને પકડી લાવવા ગયા. માને આવતા જોઈ રામજીએ ડોટ મૂકી. કૌશલ્યા જબ બોલન જાઈ, ઠુમક ઠુમક પ્રભુ ચલહી પરાઈ, નિગમ નેતિ શિવ અનંત ન પાવા, તાહી દર જનની હઠી ધાવા. કૌશલ્યાજીએ પાછળ ડોટ મૂકીને રામજીને પકડી લીધા. મોટા મોટા યોગીઓ ઋષિ મુનિઓ જેનો અંત પામી શક્યા નથી તેમને કૌશલ્યમાં પ્રાણે પકડી લાવ્યા. રામજીના અંગમાં કપડામાં સર્વત્ર ધૂળ ભરી હતી, પણ દશરથ મહારાજે તો પ્રેમથી હસીને તેમને ગોદમાં બેસાડ્યા. રામજીએ એકાદ કોરિયો મોંમાં મૂક્યો ન મૂક્યો અને વરી પાછા છટકી ગયા. આમ પોતાની બાળ લીલાથી રામજી માતા પિતાને અતિશય આનંદ આપતા હતા. રામજીની બાળ લીલામાં અતિશય મર્યાદા પણ હતી. પરમાત્મા રમતમાં પણ નાના ભાઈઓ ભરત લક્ષ્મણને નારાજ કરતા નહીં. ભાઈઓ સાથે રમે ત્યારે વિચાર કરે કે મારા નાના ભાઈઓના હાર થશે તો તેમને દુઃખ થશે, એટલે પોતે હાર લેતા. રમતમાં પણ રામજીએ ભરત લક્ષ્મણના દિલને કદી દુભાવ્યા નથી. ભરત કે લક્ષ્મણની આંખમાં આંસુ આવે તે રામજી સહન કરી શકતા નહીં. તમે બીજા માટે જેવો ભાવ રાખશો તેવો બીજા તમારા માટે રાખશે. રામજી નાના ભાઈઓ માટે અનન્ય પ્રેમ ધરાવતા. નાના ભાઈઓને પણ રામજી પ્રત્યે એવો જ અનન્ય પ્રેમ હતો. ભરત લક્ષ્મણ નાના હોવા છતાં રામજી તેમને માન આપતા. ભગવાન માન આપનાર છે. અમાની માનદહ. ભરતજી કઈ કઈને કહેતા, માં મોટાભાઈ સમર્થ છે, છતાં મને માન આપે છે. શ્રી રામચંદ્રજીની મર્યાદા રામાયણમાં ઠેક ઠેકાણે બતાવી છે. રઘુનાથજી બાળક હતા ત્યારથી ધર્મની મર્યાદા પાળતા હતા. સનાતન ધર્મની મર્યાદા જેટલી પાળશો તેટલું મન શુદ્ધ રહેશે. મન જેટલું શુદ્ધ થશે તેટલી તેની શાંતિ પણ વધશે. મન અશુદ્ધ છે માટે જ અશાંતિ છે. ધર્મની મર્યાદાનું જે પાલન કરે છે તેનું મન બગડતું નથી. શ્રી રામ ચક્રવર્તી સાર્વભૌમ રાજાના બાળક હોવા છતાં, સ્વયં પરમાત્મા હોવા છતાં એવો નિયમ પાળતા કે સૂર્ય ઉગતા પહેલાં ઉઠવું, પ્રાતઃકાળમાં સ્નાન કરીને માતા પિતાને વંદન કરવું. આજકાલના સુધરેલા લોકો તો પ્રભાતે કપ દર્શનમ થયા પછી જ ઉઠે છે. કેટલાક તો એવા હોય છે કે પથારીમાં પડ્યા પડ્યા જ પૂછે છે કે ચા મૂકી કે. ચા તૈયાર થયા પછી જ સાહેબ ઉઠે છે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રભાતે કર દર્શનમ કરવાનું કહે છે. એની પાછળ એવી ભાવના રાખવાની છે કે પ્રભુએ આ હાથ કર્મ કરવા આપ્યા છે, હું સત્કર્મમાં જ એનો ઉપયોગ કરીશ અને તે વડે ભવસાગર તરી જઈશ. આને બદલે તમે સવારે ઉઠીને કપ દર્શનમ કરો તે યોગ્ય નથી. ધર્મની મર્યાદાનું બરાબર પાલન કરો. તમારા બાળકોને સારા સંસ્કાર આપવા માટે પણ ધર્મ પાળો. તમે જેટલું ધર્મનું પાલન કરશો, જેટલું સત્કર્મ કરશો, એની આઠ આની સત્કર્મ તમારા છોકરાઓ કરશે અને એની પણ આઠ આની એમના બાળકો કરશે. માતા પિતાની ફરજ છે કે બાળકોને સારા સંસ્કાર આપવા માટે સત્કર્મ કરો. બાળકમાં ધર્મના સંસ્કાર દઢ કરવા તેને બાળપણથી જ ધર્મનું શિક્ષણ આપવું શરૂ કરો. પણ કોરો ઉપદેશ કામમાં આવશે નહીં. જ્યાં સુધી તમારા પોતાના જીવનમાં તમે ધર્મ નહીં આચરો ત્યાં સુધી તમારા ઉપદેશની કથનની બાળક ઉપર કોઈ અસર થશે નહીં. ઉપદેશ ક્રિયાત્મક ન હોય તો તે અસરકારક બનતો નથી. બાળકના દેખતા પાપ ન કરવું. સાધારણ નિયમ એવો છે કે બાળક અનુકરણ કરે છે. માતા પિતાનું વર્તન જોઈને બાળક પણ તે રીતે વર્તે છે. બાળકના મનમાં કોઈ પણ વાત જલ્દી ઠસી જાય છે. બાળકનું હૃદય કોમળ છે. તે કોમળ હોય ત્યાં સુધી જે બાજુ વારશો તે બાજુ વરસે. બાળકોને સારા સંસ્કાર આપશો તો તેમની યુવાનીમાં તે બગડશે નહીં. સારા સંસ્કાર તેમનું રક્ષણ કરશે. જે મા બાપ બાળકોને સારા સંસ્કાર ન આપે તે બાળકના વેરી છે. જે મા બાપ બાળકને ધર્મનું શિક્ષણ ન આપે, ભક્તિનું શિક્ષણ ન આપે, તે મા બાપ બાળકના હિતેચ્છુ નથી, તેમના દુશ્મન જેવી ગરજ સારે છે. બાળકોને એવા સંસ્કાર આપો કે બાળપણથી જ તે ધર્મની મર્યાદા પારે. શ્રી રામચંદ્રજીએ જગતને આદર્શ બતાવ્યો છે. પ્રાતરુ તથા સુર સ્નાન પિત્રા વભિવાદ ચ પૌર કાર્યાણી સર્વાણી કરોતિ વિનયાન્વિત. રામજી પ્રાતઃકાળમાં ઉઠીને સ્નાન કરે છે, માતા પિતાને વંદન કરે છે, પછી વિનયપૂર્વક નગરવાસીઓના સગરા કાર્ય કરે છે. પ્રાતઃકાળનો મહિમા ગ્રંથોમાં બહુ વર્ણવ્યો છે. એકવાર કાગડાઓનો અને માનવોનો ઝઘડો થયો. માનવ કહે, અમે બુદ્ધિમાન છીએ, અમે શ્રેષ્ઠ છીએ. કાગડાઓએ કહ્યું, તમે બુદ્ધિમાન છો એ વાત સાચી છે, પણ તમારા કરતાં શ્રેષ્ઠ અમે છીએ. અમારી જાતમાં એવો એક પણ નથી કે જે સૂર્ય ઉગતા પહેલાં સ્નાન ન કરતો હોય. જ્યારે તમે લોકો સૂર્ય ઉગે ત્યારે પથારીમાં આરોટતા હોવ છો. કોઈ કાગડો એવો છે કે સૂર્યોદય થયા છતાં મારામાં સૂતેલો હોય? કરોડો સૂર્ય ઉગતા પહેલાં સ્નાન કરે છે. સૂર્ય ઉગતા પહેલાં સ્નાન ન કરે એને કાગડો પણ હસે છે કે હું હિન પક્ષી છું, ચંડાળ છું, પણ આ માનવ કરતાં હું શ્રેષ્ઠ છું. જગતને પ્રકાશ આપનાર પરમાત્મા તમારા ઘરમાં આવે અને તમારું સ્નાન થયું ન હોય, તમે પથારીમાં આરોટતા હો, એના જેવું પાપ કયું? બુદ્ધિના માલિક દેવ સૂર્ય છે. બુદ્ધિના માલિક દેવની ઉપાસના કરવાથી બુદ્ધિ શુદ્ધ થાય છે. પ્રાતઃકાળમાં સૂર્યનારાયણને અર્ધ્ય દાન કરો. સૂર્યનારાયણના તેજોમય સ્વરૂપનું ધ્યાન કરો. સૂર્યનારાયણના અનંત ઉપકાર છે. જગતમાં બીજા બધા દેવો ભાવનાથી દર્શન આપે છે, જ્યારે સૂર્યનારાયણમાં ભાવના કરવાની જરાય જરૂર પડતી નથી. સૂર્યનારાયણ પ્રત્યક્ષ દર્શન આપે છે. સૂર્યનારાયણ બુદ્ધિ સુધારે છે, આરોગ્ય આપે છે. આરોગ્યમ ભાસ્કરાદિ છેદ છેદન મોક્ષ બી છેદન નાદનાથ. સૂર્યની ઉપાસના કરવાથી શરીર નિરોગી થાય છે. સૂર્યની ઉપાસના કરવાથી મન બુદ્ધિ શુદ્ધ થાય છે. સૂર્યની ઉપાસના કરનાર દરિદ્રી થતો નથી. મહાભારતના વન પર્વમાં કથા આવે છે કે યુધિષ્ઠિર સૂર્યની નિયમિત ઉપાસના કરતા હતા. તેમને સૂર્યદેવે વનમાં અક્ષય પાત્ર આપ્યું હતું. દ્વારિકાનાથ શ્રીકૃષ્ણ પણ નિયમિત સંધ્યા કરતા હતા. દ્વારિકામાં તો આજે એવો નિયમ છે કે ઠાકોરજીનો શૃંગાર થયા પછી સોનાનો લોટો, તરભાણું, પવાલું અને આચમનની દ્વારિકાનાથની આગળ રાખવામાં આવે છે અને મુખિયાજી એવી ભાવના કરે છે કે હવે ઠાકોરજી સંધ્યા કરવા બેસે છે. રામજી પણ પ્રાતઃકાળમાં સંધ્યા કરતા, માતા પિતાને વંદન કરતા. વંદન જેને થાય છે તેને કંઈ લાભ નથી, લાભ તો જે વંદન કરે છે તેને થાય છે. આશીર્વાદ રોજ મળતા નથી. કોઈ દિવસ હૃદય પીગરી જાય અને હૈયામાંથી ધ્વનિ નીકળે કે તારું કલ્યાણ થજો, તે જ આશીર્વાદ છે. શ્રી રામચંદ્રજી માતા પિતાની સેવામાં રહેતા વિદ્યા અધ્યયન ઉપનીતા વસિષ્ઠેન સર્વ વિદ્યા વિશારદ ધનુર્વેદ વેદે ચ નિરતઃ સર્વશાસ્ત્રાર્થ વેદિનઃ. વસિષ્ઠ ગુરુએ ચારેય ભાઈઓના ઉપનયન સંસ્કાર કર્યા. રઘુનાથજી ભાઈઓ સાથે વસિષ્ઠ ગુરુજીને ઘેર ભણવા જવા લાગ્યા. પ્રાચીન કાળની એ મર્યાદા હતી કે મોટા રાજાનો દીકરો હોય તેને ભણાવવા માટે કોઈ ગુરુ રાજમહેલમાં જાય નહીં. રાજકુમાર ગુરુના આશ્રમમાં જઈને વેદશાસ્ત્રનું અધ્યયન કરે. આજકાલ તો માસ્તર છોકરાને ઘરે ભણાવવા માટે જાય છે. માસ્ટર ઘરમાં ભણાવવા આવે અને તે છોકરાઓ એવું સમજે છે કે મારા બાપે આ એક નોકર રાખ્યો છે. માસ્ટરમાં કંઈ શ્રદ્ધા થતી નથી. એ તો જ્ઞાનદાન કરનાર ગુરુ છે. ગુરુદેવનું ઋણ અનંત છે. સદગુરુની કૃપાથી જ જ્ઞાન સફળ થાય છે. શ્રીરામ ભણવા માટે વસિષ્ઠજીના આશ્રમમાં જતા. શ્રીરામ પરમાત્મા છે, પણ આ સંસારમાં આવ્યા પછી રામજીને પણ ગુરુદેવની જરૂર પડી છે. આ સંસાર એવો માયામય છે કે એમાં જે કોઈ આવે તેને થોડી પણ માયા વર્ગે. કોલસાની ખાણમાં કોઈ ઉતરે અને ડાપણની વાતો કરે કે હું બહુ ડાયો છું, સાવધાન રહીશ કે જેથી મને જરાય કારો ડાઘ ન લાગે, એ શક્ય છે? અરે, જે કોલસાની ખાણમાં ઉતર્યો એને ડાઘ લાગવાનો જ. આ સંસાર માયામય છે. આ માયામય સંસારમાં જે આવ્યો તેને કંઈક માયા વર્ગે છે. સંસારમાં આવ્યો તેને માયાના સંસર્ગમાં આવવું જ પડે છે. માયા વિના સંસાર વ્યવહારનું કોઈ કામ થતું નથી. માયાથી જ સંસાર ટક્યો છે. સંસારને ટકાવવા માટે જ પ્રભુએ માયાને બહુ બળવાન બનાવી છે. માયા બહુ ખરાબ નથી. માયા માનવને ભાન ભૂલાવે છે, તો માયા ભક્તિમાં પણ સાથ આપે છે. અગ્નિ વગર રસોઈ થાય નહીં. અગ્નિ ઉપયોગી છે, પણ માનવ તેની સાથે વિવેકથી પ્રેમ કરે છે. અગ્નિને કોઈ હાથમાં લેતું નથી, ચીપિયાથી ઉપાડે છે. માયાનો વ્યવહારમાં ઉપયોગ કરવાનો વખત આવે ત્યારે તેને અગ્નિની જેમ પકડજો, તેને વિવેકરૂપી સાણસાથી પકડજો. તમારા સ્વરૂપને બરાબર યાદ રાખીને પછી માયાને પકડો. સંસારમાં માયાનો ઉપયોગ ભલે કરો, પણ માયાના ગુલામ થશો નહીં, માયાને આધીન થશો નહીં. જે માયાને આધીન થાય છે તેને માયા મારે છે. હું માયાનો ગુલામ નથી, હું રામજીનો દાસ છું, એવું અનુસંધાન રાખીને વ્યવહાર કરે એને માયા મારતી નથી. અનાદિકાળથી માયાનું અને જીવનું દ્વંદ્વ યુદ્ધ સતત ચાલ્યા કરે છે. માયા જીવને આ જગતના વિષયોમાં ફસાવી રાખે છે. માયા જીવને ફસાવે છે. માયા બતાવે છે કે સ્ત્રીમાં સુખ છે, પૈસામાં સુખ છે, સંસારમાં સુખ છે. જીવ જ્યાં જ્યાં જાય ત્યાં માયા સાથે જાય છે. જીવ માયામાં મળી જાય છે. માયા જીવને ઈશ્વરની પાસે જવા દેતી નથી. જે ઈશ્વરની પાછળ પડે તે માયાને દૂર કરી શકે છે. માયા અતિ દુસ્તર છે. જેને માયાને તરવાની ઈચ્છા હોય તેણે પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાળવું, નિયમથી એકાંતમાં બેસી ઈશ્વરનું ધ્યાન કરવું. માયા તરવાની ઈચ્છા હોય તેણે સ્વતંત્ર રહેવું નહીં. કોઈ લાયક ગુરુને શરણ જવું, કોઈ સંતના ચરણનો આશ્રય લેવો, સંતની આજ્ઞામાં રહેવું, સંતની આજ્ઞા અનુસાર સાધન કરવું, બચવું હોય તો સદગુરુને શરણે જવું બહુ જરૂરી છે. માયા દીપક નર પતંગ ભ્રમી ભ્રમી એવ પંડત કહી કબીર ગુરુ જ્ઞાન થે એક આપ ઉભરંત. શ્રી રામચંદ્રજી તો પરમાત્મા છે, માયા રહિત શુદ્ધ બ્રહ્મા છે. રામજી જગતને બોધ આપે છે કે હું ઈશ્વર છું, છતાં મને પણ સદગુરુની જરૂર પડે છે. રામજીએ નાટક કર્યું છે કે હું સદ શિષ્ય છું. આજકાલ તો ઘણા લોકો આરામ ખુરશીમાં પડ્યા પડ્યા પુસ્તકો વાંચીને જ જ્ઞાની થઈ જાય છે અને વ્યાખ્યાન પણ સારું કરે છે. પુસ્તકો વાંચીને મેળવેલું જ્ઞાન તમને કદાચ બે પૈસા અપાવશે, પ્રતિષ્ઠા અપાવશે, પણ અંદરની શાંતિ અપાવશે નહીં. પુસ્તકો વાંચીને મેળવેલું જ્ઞાન ભૂલાય છે. 6-8 મહિના કોઈ ન વાંચે તો ધીરે ધીરે ભૂલવા લાગશે. પુસ્તકમાંથી મેળવેલું જ્ઞાન પુસ્તકમાં જ રહે છે, મસ્તકમાં આવતું નથી અને આવે તો ટકતું નથી. પરમાત્માની કૃપાથી જેને જ્ઞાન મળ્યું છે તેનું જ્ઞાન ભૂલાતું નથી. જેને સદગુરુના આશીર્વાદ મળ્યા છે, જેને સદગુરુની સેવા કરી છે, તેનું જ્ઞાન મેળવવું એ બહુ કઠણ નથી, જ્ઞાનમાં સ્થિર રહેવું એ બહુ કઠણ છે, માયામાં બહુ જોર છે, માયા જ્ઞાનને ધક્કો મારે છે અને ત્યારે વિવેક વહી જાય છે, માટે કોઈ સંતના ચરણ પકડી રાખજો। માનવ મૂર્ખ નથી પણ માનવનું જ્ઞાન કાયમ ટકતું પણ નથી, પરમાત્મા જેને જ્ઞાન આપે છે તેનું જ્ઞાન કાયમ ટકે છે, પરમાત્મા નજર આપે તેને વિષયોમાં વૈરાગ્ય આવે છે, તેને સંસારનું સુખ તુચ્છ લાગે છે, સંસાર સુખમાં મનથી દૃણા આવે તો માનજો પરમાત્માએ કૃપા કરી છે। પૂર્ણ સંયમ વિના જ્ઞાન આવે નહીં, પુસ્તકો વાંચીને શબ્દ જ્ઞાન મળે તેથી અભિમાન થાય છે, સદગુરુ કૃપાથી ઈશ્વર કૃપાથી મળેલું જ્ઞાન વિનય વિવેક સદગુણ અને સદાચાર લાવશે। પારસ કે પારસન તે કંચન ભઈ તલવાર, તુલસી પીનો ના ગયે ધાર માર આકાર, જ્ઞાન હથોડા હાથ લે સદગુરુ મિલા સોનાર, તુલસી પીનો મીટ ગયે ધાર માર આકાર। સદગુરુ જ સંસાર સાગરના માયા મગરથી બચાવે છે, અંદરની વૃત્તિઓનો વિનાશ કરે છે, વાસના વિકાર મિટાવી દે છે અને સંસાર સાગર પાર કરાવી દે છે। આવા સદગુરુની આજે ઉપેક્ષા થાય છે અને કેવળ પુસ્તકીય જ્ઞાનનો પ્રચાર ચાલે છે। ઘણા વર્ષો સુધી પુસ્તકો વાંચ્યા કરવા છતાં જે જ્ઞાન પ્રાપ્ત થતું નથી તે સંતની કૃપા વડે ક્ષણ માત્રમાં થઈ જાય છે। કોઈ સંત મહાપુરુષની તન મન અને ધનથી સેવા કરશો તો સંતનું હૃદય પીગળશે અને અંતરના આશીર્વાદ મળશે, સેવાથી વિદ્યા સફળ થાય છે। રામજી ગુરુકુળમાં રહી ગુરુજીની સેવા કરવા લાગ્યા, શ્રીકૃષ્ણએ પણ સાંદીપની ઋષિના આશ્રમમાં રહી ગુરુજીની ખૂબ સેવા કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું। ભગવાન શંકર પાર્વતી માને કહે છે, દેવી જે પરમાત્માના શ્વાસમાંથી વેદ પ્રગટ થયા છે તે ભગવાન આજે વશિષ્ઠ ગુરુને ઘેર ભણવા બેઠા છે। ધનુર્વેદનું અધ્યયન પ્રભુએ ક્યાં કર્યું? સગરા વેદશાસ્ત્રનું અધ્યયન કર્યું। રામજી વશિષ્ઠજી પાસે પૈસો કમાવાની વિદ્યા ભણ્યા નથી, અધ્યાત્મ વિદ્યા ભણ્યા છે। આત્માનું સ્વરૂપ કેવું છે, પરમાત્મા ક્યાં છે, કેવા છે, આત્મા પરમાત્માનો સંબંધ શું છે, આ જગત શું છે, જીવન શું છે, જીવનનું લક્ષ્ય શું છે, આ આત્મવિદ્યાનું રામજીએ અધ્યયન કર્યું। આજકાલ ઘણા ભાગે સ્કૂલ કોલેજોમાં પૈસો કમાવાની જ વિદ્યા ભણાવે છે। જીવનમાં પૈસાની જરૂર છે પણ પૈસો મુખ્ય નથી, પરમાત્મા મુખ્ય છે। આપણા ઋષિઓએ ધનને સાધન માન્યું છે, સાધ્ય નહીં। પૈસો કમાવાની વિદ્યા તો વેશ્યાને પણ આવડે છે, વેશ્યા પણ મહિને 1000-2000 કમાય છે। પર ધન પર મન હરન કો વેશ્યા બડી પ્રવીણ, તુલસી સોય ચતુરતા રામચરણ લવલીન। પૈસો કમાવાની વિદ્યા એ વિદ્યા નથી, અધ્યાત્મ વિદ્યા એ વિદ્યા છે। સંસાર બંધનમાંથી છોડાવનારી વિદ્યા એ જ સાચી વિદ્યા છે। આજકાલ જ્ઞાન બહુ વધ્યું છે પણ જ્ઞાનનો ઉપયોગ છર કપટ કેમ કરવું તેમાં જ થાય છે। આ તે કંઈ જ્ઞાન છે? આ તે કંઈ વિદ્યા કહેવાય? સાચી વિદ્યા તો તે છે જે મેળવ્યાથી આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય। શરીર અને ઇન્દ્રિયોનું સુખ એ મારું સુખ નથી, શરીરથી હું ભિન્ન છું, શરીરથી આત્મા જુદો છે, આવું જ્ઞાન આપે તે જ વિદ્યા સાચી છે. સાચી વિદ્યા એ જ છે જે જીવને પ્રભુના ચરણમાં લઈ જાય, મુક્તિ અપાવે. સા વિદ્યાયા વિમુક્તયે, જ્ઞાન પૈસો કમાવા માટે નથી, પ્રતિષ્ઠા મેળવવા માટે નથી, પણ પરમાત્માને મેળવવા માટે છે. જ્ઞાન ઈશ્વરનું આરાધન કરવા માટે છે, પરમાત્મા સાથે એક થવા માટે છે. જ્ઞાનનું ફળ પૈસો કે પ્રતિષ્ઠા નથી, જ્ઞાનનું ફળ પરમાત્મા છે. પણ આજકાલ તો મોટા મોટા વિદ્વાનો આખો દિવસ પૈસા પાછળ પડે છે અને રાત્રે કામાંધ બને છે. જેના જીવનમાં પૈસો અને કામ સુખ મુખ્ય છે તેનું જીવન વ્યર્થ છે. વિદ્યાનો ઉપયોગ ભોગ માટે કરે એ વિદ્વાન નથી. વિદ્યાનો ઉપયોગ જન્મ મરણના ત્રાસમાંથી છૂટવા માટે કરે તે વિદ્વાન છે. વિદ્યા સાથે સંયમનું શિક્ષણ મળે, સદાચારનું શિક્ષણ મળે તો જ વિદ્યા સફળ થાય છે. સત્વા સંજાયતે જ્ઞાનમ, જ્ઞાન કોઈ પુસ્તકમાં નથી, એ સત્વગુણમાં રહેલું છે. સત્વગુણ વધે ત્યારે જ્ઞાન પ્રગટ થાય છે. સત્વગુણ સંયમથી વધે છે. વિદ્યા સાથે સંયમનું શિક્ષણ આપવામાં ન આવે તો વિદ્યાર્થી મા બાપને દુઃખી કરશે, દેશને દુઃખી કરશે. જ્યાં સંયમ છે, સદાચાર છે, ત્યાં જ સત્વગુણ વધે છે. સ્વેચ્છાચારી જીવન સારું નથી. ભગવાન શ્રી શંકરાચાર્યજીને પ્રશ્ન કરવામાં આવ્યો કે આ જગતમાં શત્રુ કોણ છે? શંકરાચાર્યજીએ કહ્યું, ઇન્દ્રિયો એ જ શત્રુ છે, એ વિવેકધન લૂંટી લે છે. બીજો પ્રશ્ન કરવામાં આવ્યો, મિત્ર કોણ છે? શંકરાચાર્યજીએ જવાબ આપ્યો, ઇન્દ્રિયો એ જ મિત્ર છે. ઇન્દ્રિયોને જે કાબૂમાં રાખે છે તેની ઇન્દ્રિયો મિત્ર છે. એક જ ચાવી તારું વાસે છે અને ઉગાડે છે. ઇન્દ્રિયો જ પતન કરે છે અને ઇન્દ્રિયો જ પરમાત્માના ચરણમાં લઈ જાય છે. ઇન્દ્રિયો ભક્તિનું સાધન છે, વિવેકથી વ્યવહારથી કરવા માટે છે. એક એક ઇન્દ્રિયોને સંયમ રાખશો તો બહુ સુખી થશો. પ્રાચીન કાળમાં ઋષિઓ બ્રહ્મચારીને વિદ્યા સાથે સંયમ સદાચારનું શિક્ષણ આપતા હતા. ભણાવનાર ઋષિઓ જીતેન્દ્રિય હતા, વિરક્ત હતા, અને તેથી ભણનાર વિદ્યાર્થીઓમાં પણ સંયમ હતો. સંયમ જ સુખ આપે છે. વિદ્યાર્થી અવસ્થામાં સંયમની બહુ જરૂર છે. ગુરુકુળમાં રહીને 3 વાર સંધ્યા કરવી, વેદ અધ્યયન કરવું, સાદુ ભોજન કરવું, ગુરુની સેવા કરવી, આ સર્વ પ્રકારના સદગુણો કેળવાતા અને સંયમ અને સાત્વિકતા જીવનમાં ઉતરતા મોટા મોટા રાજાના બાળકો પણ ગુરુકુળમાં રહેતા સાદુ ભોજન કરતા, સાદુ જીવન જીવતા. ગુરુના સંસ્કાર વિદ્યાર્થીઓમાં આવે છે. આજકાલ ભણાવનાર શિક્ષકો આચાર્યો વિલાસી હોય છે, એટલે ભણનાર વિદ્યાર્થીઓ વિલાસી બને છે. ડિગ્રી મેળવી તેથી ગુરુ થવાનો અધિકાર મળી જતો નથી. વિલાસી જીવન ગાળતો હોય અને તે સાંકર ભાષ્ય ભણાવે તેનો કંઈ અર્થ નથી. ગૃહસ્થ આશ્રમી વિલાસી જીવન ગારે તે ક્ષમ્ય છે, પણ વિદ્યાર્થી વિલાસી જીવન ગારે તે બિલકુલ ક્ષમ્ય નથી. વિદ્યાર્થી વિલાસમાં ફસાય તો વિદ્યાનો નાશ થાય છે. ભારતમાં જ્યાં સુધી બ્રહ્મચાર્ય આશ્રમ હતો ત્યાં સુધી ભરતભૂમિ દિવ્ય હતી. બ્રહ્મચર્યાની પ્રથા છિન્ન ભિન્ન થઈ ત્યારથી આપણા દેશની दशा बगड़वा लागी। एक साधुए हमने कहूं के अपना भारत में दशा क्या थी बगड़ी, आ देश में सिनेमा रेडियो आव्या त्यार थी भारत में दशा बहुज बगड़वा लागी। सहशिक्षण दूषण पैठू त्यार थी वधु बगड़ी, छोकरा छोकरियों साथे भणे अने संयम राखे ये असत्य छे। शास्त्र में लख्यू छे के स्त्रीनु शरीर अग्नि समान छे अने पुरुषनु शरीर घीनो भरेलो गाढ़वो छे। तनु अग्नि प्रमदानाम ध्रुतम कुंभमय पुमान, अग्नि पासे घी राखो तो ते पिघरेज, अने ते भी तो ब्रह्मचारी होय पे स्त्री ने स्पर्श करे नहीं, स्त्रीनु चित्र पण जुए नहीं, शृंगारना गीत सांभरे नहीं के गाय नहीं, डगले पगले संयम पारे। श्री रामचंद्र जीए पूर्ण संयम पार्यो, नानी वये अल्प समय में ज तेमणे वेद अभ्यास में निपुणता प्राप्त करी लीधी। अल्पकाल सब विद्या पाई, विद्या पूरी थई एटले वशिष्ठ ऋषि ने दशरथ महाराज ने कहूं आ चारेय भाईओ ने चारेय दिशा में यात्रा करवा मोकलो जेथी तेमने जगतनु ज्ञान थाय। चारेय भाईओ ने दशरथ महाराजे यात्रा ने मोकल्या। रस्ता में एमने अड्रक दान कर्यू, परंतु यात्रा में एवा प्रसंग बन्या कि जेथी रामजी ने वैराग्य आव्यो। रस्ता में एक अति वृद्ध मानव देखायो, एनी केड वाँकी वरी गई हती, शरीर दुर्बल हतु, केवल हाड़ पिंजर जेवुज रहयो हतु, मोड़ा मा दात न मले, हाथ मा लाकड़ी हती। रामजीए मंत्री जी ने पूछू आ कौन छे, मंत्री जीए कहूं आ वृद्ध मानवी छे, एने वृद्ध अवस्था आवी छे। रामजीए पूछू वृद्ध अवस्था मा बद्दानी आ दशा थाय छे, मंत्री जीए कहूं हाँ आज दशा थाय छे, जवानी ए जवानी ज छे, वृद्ध अवस्था आवानी ज छे। रामजीए पूछू मंत्री जी मने पण वृद्ध अवस्था आवशे, मंत्री जीए कहूं तमे आव न बोलो, तमे तो राजा धीराज छो। रामजीए कहूं तमे ज कहूं इच्छा होय के न होय वृद्ध अवस्था दरेक ने वर्गे छे, वृद्ध अवस्था मा अति दुख छे, यौवन एक क्षण भंगूर छे, भोगी ने वृद्ध अवस्था वर्गे छे, शरीर शब्द नो थोड़ो विचार करे तोय वैराग्य जागे। शीर्यते इति शरीरम, जेनी वृद्धि छे एनो क्षय पण छे, जेने क्षय छे ए शरीर छे, शरीर ने क्षय रोग वर्ग्यो छे, क्षणे क्षणे आ शरीर मरे छे, आत्मा कदी मरतो नथी, परंतु शरीर तो आ क्षण मा जेवु छे एवं बीजी क्षणे रहेतो नथी, वृद्धा अवस्था अनिवार्य छे। रामजी ने खात्री थई गई, आगर जता एक सब मले छे। रामजी मंत्री जी ने पूछे छे आ शू छे, मंत्री जी कहे छे आ सब छे, आ मानवी मृत्यु पाम्यो छे। रामजी पूछे छे मर्या पछी जीव क्या जाय छे, हूँ पण एक दिवस आम मरी जाइस। मंत्री जी कहूं ए तो अनिवार्य छे, जेनो जन्म छे एने मरवू ज रह्यू, मानव नो जन्म मरवा माटे ज थाय छे, अने मरे छे ते फरीथी जन्मे छे, संसारमां जन्म मरणनों अतिशय दुख छे। रामजी ने वैराग्य आव्यो, तीर्थयात्रामांथी पाछा फर्या पछी रामजी उदास थईने बेसी रहे छे, पलंगमां सूता नथी, चटाई पर सूई जाय छे, पूर्ण निरभिमानी थईने शांतिथी रामजी चित्रवत बेसी रहे छे। दशरथ महाराज मनावे छे बेटा तने शू थाय छे, रामजी कहे छे हूँ आनंद में छू, મને કાંઈ નથી. કોઈ માંગવા આવે તેને સમજાવે છે કે પૈસાથી સાચી શાંતિ કોઈને મળી નથી, પરમાત્મા માંગો, પૈસા ન માંગો. રામજી એને આપે ઘણું, પણ સમજાવે કે પૈસાની માયા છોડો. રામજીને રાજમહેલમાં રહેવું ગમતું નથી, રાજસુખ ગમતું નથી. સંસારનું બધું સુખ કાચું છે, સાચું છે એનો નાશ નથી, ખોટું છે એ ટકતું નથી. મિત્રો સાથે, ભાઈઓ સાથે વાત કરવાની રામજીને ઈચ્છા થતી નથી. રામજી પૂર્ણ સંન્યાસી જેવું જીવન ગાળે છે. 16 વર્ષની ઉંમર છે, રાજમહેલમાં બધી અનુકૂળતા છે, પણ રામજીને સંસારનું સુખ દુઃખમય લાગે છે. રામજીએ રાજમહેલમાં વૈરાગ્ય જાગે છે. રામજીનું વૈરાગ્ય જ્ઞાન પરિપૂર્ણ છે. કેટલાકને સ્મશાન વૈરાગ્ય આવે છે, પત્નીનું મરણ થાય ત્યારે વૈરાગ્ય આવે છે, પૈસો જાય ત્યારે વૈરાગ્ય આવે છે, દુઃખમાં વિપત્તિમાં વૈરાગ્ય જાગે, એ વૈરાગ્ય સાચો નથી. ન મળે અને ત્યાગની વાતો કરે એ ખોટું છે. અપ્રાપ્તિમાં, અનુપમ સ્થિતિમાં વૈરાગ્ય આવે એ ટકતો નથી. વૈરાગ્ય જે જ્ઞાનપૂર્ણ હોય એ જ સાચો છે. વૈરાગ્યમ જ્ઞાનપૂર્ણમ. ગીતાજીમાં અર્જુન વિષાદ થાય છે,